તારીખ 3/11/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 334 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો બોરીવલી મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 407
પાનો 130 પ્રશ્ન 199 અગિયાર અંગનું જ્ઞાન કર્યું હોય છતાં તે ઉપયોગને શાસ્ત્રમાં સ્થૂળ કયો છે, અને જે ઉપયોગે ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કર્યો હોય તેને સૂક્ષ્મ કયો છે? ઉપયોગ એટલે જ્ઞાન, સ્થૂળ જ્ઞાન અને સૂક્ષ્મ જ્ઞાન. અગિયાર અંગનું જ્ઞાન કરે મિથ્યા દ્રષ્ટિ, વધુમાં વધુ એનો ઉપયોગ સ્થૂળ કયો છે? જોકે અગિયાર અંગમાં ઘણા સૂક્ષ્મ વિષયો આવે છે ખરા, પણ એ સૂક્ષ્મ વિષયોનું મિથ્યા દ્રષ્ટિને જ્ઞાન થતું નથી. મોટું મોટું બહિર્લક્ષી જાડુ જ્ઞાન થાય છે, પણ એનું જે સૂક્ષ્મ રહસ્યભૂત અથવા આત્મકલ્યાણકારી રહસ્યભૂત એવું જે સૂક્ષ્મ જ્ઞાન તે તેને થતું નથી. જે ઉપયોગ ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કરે એટલે આત્મજ્ઞાન કરે તે સૂક્ષ્મ છે, તે ઉપયોગ સૂક્ષ્મ છે. કોઈનો મિથ્યા દ્રષ્ટિનો કોઈનો ઉપયોગ સૂક્ષ્મ નથી. ઉપયોગ સૂક્ષ્મ ક્યારે થાય સીધો પ્રશ્ન આ છે, તો પછી સીધો પ્રશ્ન એમ જ આવે કે ઉપયોગ સૂક્ષ્મ ક્યારે થાય? મુમુક્ષુને, જ્ઞાનીને તો ચૈતન્ય સ્વભાવ ગ્રહણ થાય છે એટલે એનો ઉપયોગ સૂક્ષ્મ છે, કેમ કે સૂક્ષ્મથી સૂક્ષ્મ એવો જે ચૈતન્ય સ્વભાવ તેને ગ્રહણ કરે તો સૂક્ષ્મ હોય તો જ ગ્રહણ કરી શકે. મુમુક્ષુને ઉપયોગ સૂક્ષ્મ ક્યારે થાય? કે જેટલી આત્મરુચિ એટલો ઉપયોગ સૂક્ષ્મ, કેમ કે આત્મરુચિથી ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કરવાનો પુરુષાર્થનો ઉપાડ આવશે. રુચિ અનુભવી એટલે ઉપયોગને સૂક્ષ્મ કરનારી નિમિત્તભૂત કોઈ બીજી પર્યાય હોય તો તે આત્માની રુચિની પર્યાય છે. હવે આત્માની રુચિ વિના, આત્માની રુચિ વિના ભલેને અગિયાર અંગનું જ્ઞાન કરે એમ કે છે, એ ઉપયોગને સ્થૂળ એટલા માટે કયો છે? પછી તો બેસી કહેશે એ આપણે વિચારશું, અધરથી લઈએ છીએ કે એ ઉપયોગને સ્થૂળ એટલા માટે કહી દીધો કે એ આત્મરુચિ વિનાનો ઉપયોગ છે. માટે આત્મરુચિવાળો ઉપયોગ હોય તો સૂક્ષ્મ ઉપયોગથી આ વેર ન જઈએ. આ નિયમ છે ઉપયોગની સૂક્ષ્મતાનો, આ નિયમ છે અથવા આ સિદ્ધાંત છે. પાછી આપણે સમાધાન, ચૈતન્ય તત્વને ગ્રહણ નથી કર્યું એટલે ઉપયોગ સ્થૂળ છે. અગિયાર અંગનું જ્ઞાન કર્યું પણ પોતાના ચૈતન્ય તત્વને ગ્રહણ કર્યું નહીં. ચૈતન્ય તત્વને ગ્રહણ કરવું, નિજ સ્વરૂપને ગ્રહણ કરવું સ્વસ્વરૂપ ભણે તે આત્મકલ્યાણનું કારણ છે. કેમ કે પોતે આડો અવળો બહુ ગયો છે એટલે, કેમ એક બીજો પ્રશ્ન ઉઠાવ્યો કે પોતાના ઘરે પોતાને આવવામાં તકલીફ શું? કે પોતે ઘરની બહાર બહુ આડો ભરાઈ ગયો છે તો તકલીફ થાય જ નહીં. આડા આવડો રસ્તે પોતે ચડી ગયો છે તો અહીં રસ્તા પાછું તો આવવું પડવાની તકલીફ થવાની જ નહીં. એવું છે કે આ જીવ શરીરમાં અને શરીર આશ્રિત જે સંયોગો છે, શરીરને અનુકૂળતાઓ દેનારા, એમાં પોતાપણું કાર્ય કરીને બેઠો છે. ઘરને છોડીને ડેરા તંબુ એને બીજી જગ્યાએ નાખ્યા છે મજબૂતપણે. એ ઉઠાવવા તો પડશે ને. પથારો પાથરીને બેઠો છે. આ મારા, આ મારા, આ મારા, આ મારા, આ મારા. મુંબઈમાં પણ અમારે જગ્યા છે રહેવાની, અમારા દેશમાં પણ આ જગ્યાએ છે, એ સિવાય પણ આ જગ્યાએ છે, એ સિવાય પણ આ જગ્યાએ છે, એ સિવાય પણ આ અમારે ઘણા ઠેકાણા છે. બધા ઉઠાવી લેવા પડે. અમારે ઘણા સગા છે, એ બધું ઉઠાવી લેવું પડે. અમારે ઘણા સંબંધો છે, અમારે ઘણું ઘણું છે, એ બધું ઉઠાવી લેવું પડે. એ જેટલો પથારો નાખ્યો છે એ પથારો એને ઉઠાવવામાં મહેનત પડે છે, એટલે અનંત પુરુષાર્થ છે. બાકી સહજ માત્રમાં છે પોતાનું સ્વરૂપ, તો પોતાનું જે સ્વરૂપ છે તો સહજ માત્રમાં છે. પોતાના સ્વરૂપ ને ઈચ્છે છે તે યોગી છે. મૂળ શુદ્ધ તે આત્મપદ ઈચ્છે છે. કોને? મૂળ શુદ્ધ તે આત્મપદ સંયોગી જીવ સ્વરૂપ. ચૈતન્ય તત્વને ગ્રહણ નથી કર્યું એટલે ઉપયોગ સ્થૂળ છે. અથવા ચૈતન્ય તત્વ જે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સ્વભાવે છે એને ગ્રહણ નથી કરી શક્યો. એને તો ઉપયોગ સૂક્ષ્મ થાય તો જ ગ્રહણ કરી શકે, એને ગ્રહણ નથી કરી શક્યો. કેમ કે ઉપયોગ સ્થૂળ થયો છે, સૂક્ષ્મ થાય તો એને ગ્રહણ કરી શકે. પોતાના ઉપયોગમાં, પોતાની જ્ઞાનની ચાલતી પર્યાયમાં, ચાલતા ઉપયોગમાં સ્વભાવ પ્રગટ છે. જ્ઞાન સ્વભાવ પ્રગટ છે, અનુભવ ગોચર પણ છે. વેદક ભાવે હોવાથી અથવા વેદન સ્વરૂપ કહો કે અનુભૂતિ સ્વરૂપે હોવાથી વેદન ગોચર છે. સૂક્ષ્મ છે એટલી વાત જરૂર છે. જો ઉપયોગ સૂક્ષ્મ થાય તો સ્વભાવ તો ત્યાં જ છે, ઉપયોગમાં જ છે. ઉપયોગને ક્યાંય બહાર જવાનું નથી. વેદન થાય તો છે પણ પકડાતું નથી. શું છે વેદન? બધાને આબાળ ગોપાળ બધાને નિરંતર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે. આ 17-18 ગાથાનું સ્ટેટમેન્ટ છે અમૃતચંદ્રાચાર્ય. એમ આપ પૂછી શકો કે વેદન પકડાતું શું કરવાનું છે? વેદન થતું નથી એ સવાલ નથી. વેદન ચાલુ છે બધાને, વેદન ચાલુ છે, પણ વેદન પકડી શકતો નથી. ઈ શું કરવા પકડી શકતો નથી, આ પ્રશ્ન થવાયો. તો ત્યાં જ 18 ગાથાની ટીકામાં જ આ ઉત્તર આપ્યો છે આચાર્યજીએ કે પર સાથેના એકત્વપણાના નિશ્ચયને લીધે. શું? પોતાનો નિર્ણય ઊંધો છે, નિશ્ચય ઊંધો છે. હું શરીરથી અભેદ છું, હું રાગથી અભેદ છું. પરદ્રવ્યને પરભાવથી એકત્વપણાનો નિશ્ચય કરેલો છે એ નિશ્ચય અસંગ તત્વના નિશ્ચયથી બદલાય નહીં. નિશ્ચય વગરનો કોઈ જીવ નથી, ઉલટો નિશ્ચય અનાદિથી ચાલ્યો આવ્યો છે. એ નિશ્ચય જ્યાં સુધી બદલાય નહીં અને અસંગ સ્વરૂપનો નિશ્ચય ન થાય ત્યાં સુધી વેદન પકડાય નહીં. જોકે વેદનનું પકડાવું અને સ્વરૂપ નિશ્ચય એક સાથે છે, અનુભવાંશે પ્રતીતિ, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ એને ભગવાને બીજું સંકેત કહ્યું છે 701માં. એ અનુભવાંશે એટલે વેદનશે જ પકડાય છે. વેદન અંશે સ્વરૂપનો નિશ્ચય થાય છે અને સ્વરૂપના નિશ્ચયપૂર્વક નિર્વિકલ્પ સ્વાનુભૂતિ ચતુર્થ સ્થાનમાં પ્રગટ થાય છે. આમ પરસ્પર એકબીજાને કારણ કાર્ય સંબંધ છે. આત્મા છે એનું જ્ઞાન વેદન, જ્ઞાન સામાન્યમાં છે. પહેલા તો કયા ઠેકાણે છે? આ જીવ જ્ઞાન વિશેષમાં આસક્ત થઈને ખેંચાયેલો છે અને તેથી તેને જ્ઞેય લુબ્ધતા વર્તી રહી છે. આ 15મી ગાથાનો વિષય છે. આ સ્થિતિ એને પોતાના ચાલતા જ્ઞાન વેદનને પકડવા દીધી નથી. તો હવે ફેરફાર ક્યાં કરવાનો રહ્યો? કે જે સ્થિતિ ચાલી રહી છે ત્યાં ફેરફાર કરવો જોઈએ. જ્ઞેયલુબ્ધતા મટાડ. જ્ઞેયલુબ્ધતા મટાડવા શું કરવું જોઈએ? કે નિરસતા લાવ. લુબ્ધતામાં તો રસ છે ને, લુબ્ધ થાય છે તો રસ છે. અત્યારે તો પકડાશે ત્યાંથી છૂટા વગર ક્યાંથી પકડાશે? બીજી જગ્યાએ જે જગ્યાએ પકડાઈ ગયેલો છે ત્યાંથી છૂટ્યા વિના આત્મામાં પકડાવાનું ક્યાંથી બનશે? નહીં, આ અહીંયા નિરસ્ત થવાની જરૂર છે પહેલા. એટલે સૌથી પહેલા વેદનાના કાળમાં વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. નિરસ્ત થવું એટલું જ નહીં, યથાર્થ પ્રકારે નિરસ્ત થવું, આટલી શરત છે. નહીં તો ઘણાને વૈરાગ આવે છે અને ઘણા છોડે છે, એમ નહીં, ઘણા ઉદાસીન થાય છે. યથાર્થ પ્રકારે અંદરથી આત્મકલ્યાણની ભાવનાથી અને પરિભ્રમણથી છૂટવાની ભાવનાથી એ પ્રકાર યથાર્થ છે. એ જે નિરસ્તા આવી એ દર્શનોને અને પરદ્રવ્યના એકત્વને ઢીલું કરશે, ત્યારે વેદન પકડવાનો અવસર આવશે. ત્યાર પછીના બધા સ્ટેજ નિરસતા વધારવાના છે, ભાવના વધારવાના છે અને ઉપયોગને આત્મરુચિ કેવી અને સૂક્ષ્મ કરવાના બધા સ્ટેજ છે. એક વાત તો ચોખ્ખી છે ને કે અનંતા જીવોએ આ કામ કર્યું છે અને તે બધા જીવો એ પહેલા મારા જેવા સંસારી હતા. ભગવાન મહાવીર સ્વામીએ મહાન પરાક્રમ કર્યું એટલે આપણે મહાવીર 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 કરીએ છીએ. વીર નહીં પણ મહાવીર, એ જ જીવ મરીચીનો જીવ હતો કે નહીં? એક કોડા કોડી ઠાકોરનું આકરું છે. ઋષભદેવ ભગવાનને કૃષ્ણ અને એ મહાવીર ભગવાન થયા એ વચ્ચે કેટલો કાળ છે? કૃષ્ણનો કાળ કેટલો? 2000 સાગર, વધુ બધું. તો એક વાત તો નક્કી છે કે નિગોદમાં જઈ આવ્યા છે. જો વધુમાં વધુ ત્રસ પર્યાય 2000 સાગર નહીં હોય તો 2000 સાગર તો કાંઈ નથી. એક કોડા કોડી સાગરમાં 1 કરોડ સાગર ગુણ્યા 1 કરોડ સાગર, એમાં 2000 સાગર તો 1 કરોડના 2% છે. એક સાગર માં પછી આમાં તો 1 કરોડ ગુણ્યા 1 કરોડ છે. 1 કરોડ ગુણ્યા 1 કરોડ છે. એટલે આપણા જેવા જ હોય છે બધા સંસારી જીવો. જે સિદ્ધો થયા તે બધા આપણા જેવા સંસારી હતા. ઇતિહાસ કોઈનો સારો નથી, ભૂતકાળ કોઈનો સારો નથી. પછી તમે હું એમાં બધા આવી જઈએ છીએ, કોઈ બાકી નથી. કેમ કે અનંતકાળથી આપણે છીએ, અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યા છીએ. અને તેથી નિગોદમાં અનંતવાર વાસ કર્યો છે એ વાત નક્કી છે, 100% છે. હવે શાશ્વત કલ્યાણ કરવાની વાત છે. પાણી નહીં લાગતું. શાશ્વત કલ્યાણ કરવાની વાત છે. થઈ ગયું તે થઈ ગયું. હવે શું કરવું છે નક્કી કરો. અગિયાર અંગનું જ્ઞાન કર્યું, એમાં બધું જાણ્યું, પર લક્ષે બાહ્ય લક્ષે બહિર્મુખ ઉપયોગે બધું જાણ્યું, પણ અંતરાત્માને ગ્રહણ ન કર્યો. જાણવું એક વાત છે, ગ્રહણ કરવું તે બીજી વાત છે. ઉપયોગને સૂક્ષ્મ કરીને અંતરાત્માને ગ્રહણ ન કર્યો. ઉપયોગ સૂક્ષ્મ રહ્યો, સ્થૂળ રહ્યો, એટલે ઉપયોગ સ્થૂળ રહ્યો છે એ વાત પણ નિશ્ચિત થઈ ગઈ. ગ્રહણ કરવાનું પછી કેમ સમજ શકો? પછી થોડી પ્રેક્ટિસ કરવી પડે. જો ગ્રહણ કરવું છે ને એ પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે. પ્રેક્ટિકલ સાઈડનો વિષય સમજવો હોય તો પ્રેક્ટિસ કરવું જોઈએ. પછી તમે સાંભળીને જો એને સમજવા માગો તો પ્રયત્ન બરાબર નથી. કોઈ પ્રયત્ન બરાબર નથી. એટલે ગ્રહણ કરવું એટલે શું? તો ઊંધું ગ્રહણ કરે છે તારે પ્રેક્ટિકલ સાહેબથી અનુભવ લીધો. દ્રષ્ટાંતમાં અનુભવ લેવો છે, બીજું નથી લેવો. ઉલટો અનુભવ તું જો કે તું તને કેવી રીતે ગ્રહણ કરે છે. હું આ ફલાણો ફલાણો પુરુષ છું, સ્ત્રી હોય તે સ્ત્રી, હું ફલાણો ફલાણો કે ફલાણી ફલાણી, એમ ગ્રહણ કર્યું છે કે નહીં? તમારે સમજણમાં એમ નથી કે આત્મા એવો નથી, એમ એમ સમજણમાં છે કે નહીં કે આત્મા એવો નથી? આત્મા તો આત્મા છે. આત્મા મનુષ્ય નથી ને સ્ત્રી પુરુષે પણ નથી. આત્મા તો આત્મા છે. છતાં મનુષ્યપણે કે સ્ત્રી પુરુષપણે જે ગ્રહણ કર્યો છે એ કેવી રીતે ગ્રહણ કર્યો છે? પ્રેક્ટિકલ સાઈડથી જુઓ. ગ્રહણ તમે ન કરતા હોય તો તમને ગ્રહણ કરવાના ભાવથી તમે અજાણ્યા છો. તો ગ્રહણ કેમ કરવો એ સમજવાનો વિષય નથી. તમે ગ્રહણ કરી રહ્યા છો અને ગ્રહણ કરવાના અનુભવથી, ભાવથી, પ્રેક્ટિસથી તમે પરિચિત છો, અપરિચિત નથી. ફક્ત તમારે વિષય બદલવાનો છે. તમે કર્મજનિત પર્યાયે તમને પોતાને ગ્રહણ કર્યા છે. મનુષ્ય ગતિ નામ ગતિ કર્મ, નામ કર્મ છે, ગતિ નામ કર્મ ઉદયમાં છે, એ રીતે તમે ગ્રહણ કર્યા છે. પછી મનુષ્ય ગતિમાં તમે સ્ત્રી પુરુષ જે હોય એ રીતે પ્રકારે તમે તમને ગ્રહણ કર્યા છે, કર્યા છે કે નથી કર્યા, કેમ ગ્રહણ કર્યા છે, કેવી રીતે ગ્રહણ કરી રહ્યા છે, જુઓ તમે, તપાસ કરો, અંતરોકન કરો. પછી જ્ઞાન લક્ષણથી ઉરાટ મારીને સ્વરૂપને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો. ગ્રહણ કરતા તમને આવડે છે, કેમ ગ્રહણ કરવું એ પ્રશ્ન અસ્થાને છે. શું કર્યું? અગિયાર અંગનું જ્ઞાન કર્યું, એમાં બધું જાણ્યું, પણ અંતરાત્માને ગ્રહણ ન કર્યો એટલે ઉપયોગ સ્થૂળ છે. બાહ્ય શ્રુત જ્ઞાનમાં ભલે દ્રવ્ય ગુણ પર્યાય જાણ્યા, કેવું લીધું? બાહ્ય શ્રુત જ્ઞાન લીધું. એ શું બાહ્ય શ્રુત જ્ઞાનમાં એ બધું જાણ્યું, બધું જાણ્યું, જાણ્યું ખરું, પણ હું આ ચૈતન્ય છું એમ ગ્રહણ ન કર્યું. આ એટલે વિદ્યમાન, આ એટલે વિદ્યમાન, પ્રત્યક્ષ, પ્રગટ, અનુભવ ગોચર, સાકાર. ગુરુદેવની પ્રવચન શૈલીમાં હંમેશા એક વાત આવતી છે, એક સેકન્ડના અસંખ્ય ભાગમાં, અને તે પણ એક સેકન્ડનો અસંખ્યમાં ભાગ એટલે એક સમય. કેટલા ઉપયોગ? એક જ સમય. કયો એક સમય? વર્તમાન એક સમય. ભૂત ભવિષ્ય આનંદ સમયો સાથે જીવને લેવા દેવા શું છે? કાર્ય તો વર્તમાન સમયમાં થવાનું છે. વર્તમાન સમયમાં શું લેવાનું છે? કે હું આત્મા છું, જ્ઞાન સ્વરૂપી છું, પરિપૂર્ણ શુદ્ધ છું, જ્ઞાન આનંદ, નિર્મળ આનંદ, નિત્ય આનંદ. એમ શું કરવા બોલતા હતા? કે તારો વર્તમાન સમય છે એમાં તું તારા આવા સ્વરૂપને ગ્રહણ કર, એના અસ્તિત્વને ગ્રહણ કરી લે. એક જ સમય તારી પાસે છે, કામ કરવાનો કેવો સમય છે? વર્તમાન એક સમય. એ વર્તમાન એક સમયમાં તારે કરવું છે શું એ વિવેક કર. તારી પાસે કામ કરવા માટે પ્રત્યેક સમયમાં એક જ સમય છે. ન એ પહેલાના સમયે તું કોઈ કામ કરી શકવાનો છું, ન ત્યાર પછીના કોઈ સમયે તારું કોઈ કામ કરવાનું. જે તે સમય વર્તમાન વર્તે છે એમાં તું તારું પ્રયોજનભૂત કાર્ય કરી શકે છે. તો એમાં તને તારા આત્મ સ્વરૂપથી, આત્મ સ્વરૂપથી એટલે પરમાત્મ સ્વરૂપથી એવું શું અધિક છે કે એને છોડીને હું બીજે વળી ગયો છું એમ કહે છે. હે જીવ, તારા પરમાત્મ સ્વરૂપથી એવું શું અધિક છે, કોણ અધિક છે આ જગતમાં કે તું તારા પરમેશ્વર પદને છોડીને બીજી જગ્યાએ વળગીને પડ્યો છે? બસ આટલું જ્ઞાની પુરુષને કહેવું છે, હું કોઈ પણ રીતે વિવેક કર અને સ્વરૂપ ગ્રહણ કરવાનો પુરુષાર્થ કર. આટલું જ કેવું છે, પણ ડેરા તંબુ પથારા બધા હંકેલવા પડશે. એ હંકેલો એમ કર્યા વિના એમને મરીને અહીંયા આવવું છે તો આવી નહીં શકે, કેમ કે ત્યાં તું બધું રોકાયેલો છું, પકડાયેલો છું. એટલા માટે અંતર નિવૃત્તિ અર્થે બાહ્ય નિવૃત્તિ કહી છે. અંતર નિવૃત્તિ અર્થે બાહ્ય નિવૃત્તિ નિમિત્ત ભૂત ગઈ છે. એનું કારણ આ છે કે પથારો તો એ નિમિત્તે છે, અને ભાવને ઉપાડી લે, ભાવને ઉપાડી લે, પથારો ઉપડી ગયો, છ ખંડ એમને એમ રહી ગયા, ચક્રવર્તીનો ભાવ ફરી ગયો, મારે કાંઈ લેવા દેવા નથી, આ એટલે અમે તો નીકળી પડ્યા, એનામાં રહી ગયા બધા. શું કહ્યું? બાહ્ય શુદ્ધ જ્ઞાનમાં ભલે દ્રવગુણ પર્યાય જાણ્યા, બધું જાણ્યું ખરું, પણ હું આ ચૈતન્ય છું એમ ગ્રહણ ન કર્યું એટલે ઉપયોગ થોડું છે. થોડું હોય તો જ ગ્રહણ ન કરે, નહીતર ગ્રહણ કરી શકે. તે ઉપયોગ સ્વસન્મુખ ન વળ્યો અને બહારને બહાર રહ્યો, તેથી સ્થૂળ છે, દિશા ન બદલી. શું? સ્વસન્મુખ ન વળ્યો. વેદ્ય વેદક ભાવે અને વ્યાપે વ્યાપક ભાવે સ્વસન્મુખ વળવાનો પુરુષાર્થ થવો જોઈએ, હોવો જોઈએ, એને એમ કહીએ કે કરવો જોઈએ. કર્તૃત્વ નથી, પણ છતાં એમાં કર્તૃત્વ નથી, એટલે થવો જોઈએ ને હોવો જોઈએ, એટલી વાત છે. જે ઉપયોગ તે ઉપયોગ સ્વસન્મુખ ન વળ્યો અને બહારને બહાર રહ્યો, તેથી સ્થૂળ છે. આ પણ એક પડખું ખોલ્યું છે બેનથી, કે ઉપયોગ જેટલો બહાર જાય એટલી સ્થૂળતા વધે, ઉપયોગ જેટલો અંદર વળે એટલી સૂક્ષ્મતા છે. જ્ઞાની કરતા પણ મુનિરાજનો ઉપયોગ વધારે અંદર વળે છે, વધારે સૂક્ષ્મ થાય છે. મુનિ કરતા પણ કેવળ જ્ઞાનીનો ઉપયોગ નિરવશેષ અંતરનું ફોળેલો છે, વધારે સૂક્ષ્મ છે. સુખ ધ્યાનમાં હા રુચિ જ નથી, એની રુચિ બહાર પડી છે, તો કઈ વાત છે? એમ જ છે, પોતાની ઈચ્છા બરાબર છે. ઈચ્છા હોય, જ્યાં ઈચ્છા હોય ત્યાં જાય છે કે નહીં? પણ મૂળ તો શું છે? ઉપયોગ ને આકર્ષણ સુખનું છે. જ્યાં સુખનો નિશ્ચય થયેલો છે ત્યાં ઉપયોગ રોકો રોકી શકાય નહીં. અનુભવથી જોઈ લેવું, પોતાના અનુભવથી જોઈ લેવું. એટલે જ એમ જ્ઞાની કહે છે કે તું સ્વરૂપનો નિશ્ચય કર પહેલા, તો તને સ્વરૂપનું લક્ષ્ય રહ્યા કરશે અને ઉપયોગ ત્યાં જયા કરશે. લક્ષ્ય થવા અને તેનો કયા શાસ્ત્ર સુખદાયી? સ્વાધ્યાય શાસ્ત્ર સુખદાયી છે, એટલે શાસ્ત્ર સ્વાધ્યાય લક્ષ્ય થવા માટે છે, ઓળખાણ કરવા માટે છે સ્વરૂપ. જેવું સુખ અંદર ભાષ્યું એ ઉપયોગ ખેંચાય ખેંચાય ને અંદર આવશે, છટકે છટકે ને આવશે. ઉદયમાં જશે તો છટકે છટકે ને આવશે. આ બહુ સ્વાભાવિક નેચરલ છે. બહારનું ગમે તે જાણ્યું તો પણ ઉપયોગને સ્થૂળ કહેવાય. 11 સુધીનું જાણ્યું તો પણ ઉપયોગને સ્થૂળ જ કહેવાય, કારણ કે પોતાને ગ્રહણ નથી કર્યો. પોતે જે સૂક્ષ્મ સ્વભાવે છે એનો પકડ આવીને એ ઉપયોગ સ્થૂળ છે. આ જે અવલોકનની પ્રેક્ટિસ છે ને, એ પ્રેક્ટિસ દ્વારા ઉપયોગ સૂક્ષ્મ થાય છે, અને એ રુચિ વગેરે પ્રેક્ટિસ થતી નથી. આત્મકલ્યાણને અત્યંત ભાવના વગર એ અવલોકનની પ્રેક્ટિસ ચાલતી જ નથી. બહારનું ગમે તે જાણ્યું તો પણ ઉપયોગને સ્થૂળ કહેવાય, કારણ કે પોતાને ગ્રહણ નથી કર્યું, પોતાને ભૂલીને છે, છોડીને બહાર ગમે છે. સ્વસન્મુખ પોતા તરફ દિશા ન હોય, પોતાને કેમ ન જાણ્યો કે દિશા સ્વસન્મુખ ઉપયોગની વળી જ નહીં. કેમ ન વળી કે સ્વભાવને ન ઓળખો. વેદનપૂર્વક અનુભવાંશે જે ઓળખાણ કરવી જોઈએ, ઓળખાણ કરીને સ્વભાવને ન ઓળખો. વેદનપૂર્વક અનુભવાંશે જે ઓળખાણ કરવી જોઈએ, ઓળખાણ કરીને ઓળખાણ કરે ત્યારે અંદર વળીને કરવી પડે છે. તેથી બહારેલ ઉપયોગને સ્થૂળ કહેવાય છે. તેથી જેટલો ઉપયોગ ગમે એટલો બહાર રહ્યો અને ગમે એટલા શાસ્ત્રોનો અંકુરોનો જ્ઞાન થયું, સ્થૂળ રહેવાનો. એને ભગવાન સ્થૂળ ઉપયોગ જ કહે છે, ભલે અગિયાર અંગનું જ્ઞાન કરે તો પણ. એના ઉપર 200 નંબરનો પ્રશ્ન આપને વિષય લંબાવીને 200 નંબરનો પ્રશ્ન આના ઉપર જ કર્યો છે. સ્થૂળ ઉપયોગનો આપણે વિસ્તાર કર્યો, પ્રશ્ન કરનારે શું કર્યું? સ્થૂળ ઉપયોગનો આપણે વિસ્તાર કર્યો, બરાબર છે, આ તમને સંમત છે. પણ સૂક્ષ્મ ઉપયોગના વિષયમાં થોડો વિસ્તાર કરવા કૃપા કરશો. ઉપયોગ બહાર રહ્યો તેથી સ્થૂળ રહ્યો એ વાત કરી આપે, હવે જરા સૂક્ષ્મ ઉપયોગના વિષયમાં વાત કરો એમ કે છે. સમાધાન. પોતાના અંતરમાં ઉપયોગ જાય તે ઉપયોગ સૂક્ષ્મ છે, ક્યાંથી લીધું? ઉપયોગ અંદરમાં વળે એ ઉપયોગ સૂક્ષ્મ છે. તો આ પરિણમનનો વિષય છે. ઉપયોગ બહાર વળેલો છે એ પણ એક પરિણમન છે, અને ઉપયોગ અંદર વળે એ પણ એક પરિણમન. વિષય પરિણમનનો ચાલે છે. ગોખવાથી કઈ ફાયદો નથી, ગોખવાથી કઈ ફાયદો નથી. પોતાના અંતરમાં ઉપયોગ જાય, ગોખવા ગોખવાની વાત નથી, પોતાના અંતરમાં ઉપયોગ જાય તે ઉપયોગ સૂક્ષ્મ છે. એટલે આ વાત કહેવા માત્ર નથી, આ વાત કહેવા માત્ર નથી, અને તેથી સાંભળવા માત્ર નથી. ઉપયોગને અંતરમાં વાળવો કેમ, અથવા તો ઉપયોગને સ્વસન્મુખ કરવો કેમ, આ એક રહસ્યભૂત પ્રશ્ન છે. પરમાર્થ માર્ગનો, પરમાર્થના પ્રકરણમાં આ એક 12 અંગનું રહસ્ય આ જગ્યાએ છે. ઉપયોગને વાળવો કે ઉપયોગ સ્વસન્મુખ થાય કે અંતર્મુખ થાય કે ત્યારે જ્ઞાનીઓએ અઘરામાં અઘરી વાતને શૈલી કરી છે, એ એમની એક નિષ્કારણ કરુણા છે અથવા નિષ્કારણ કૃપા છે, જે અનંતકાળમાં આ જીવ નથી કરી શક્યો. ઉપયોગ ને અંદર માં ભાવ ગુરુદેવ શ્રી તો બહુ આ વાત કરતા હતા, ધ્યાન હોય એની વાત છે, તમે પકડી હોય ધ્યાન હોય તો જ્ઞાન જ્ઞાનને વેદે, જ્ઞાન સ્વયંને વેદે, ક્યાં બહિર્મુખતા ક્યાં રહી? જે જ્ઞાન વિશેષ પર તરફ, પર જ્ઞેયો તરફ, પર ભાવો તરફ પ્રવર્તી રહ્યું છે, તે જ જ્ઞાન પોતાના સામાન્યના વેદન ઉપર આવે, જે ચાલી રહ્યું છે, મોજુદ છે, અહિયાં જ છે, અને ભગવાન આત્માના સ્વરૂપે છે, એવું જ ભગવાન આત્માનું સ્વરૂપ. આટલું જ કામ છે, કેટલું આટલું જ કામ છે. હવે જ્ઞાન જ્ઞાનને વેદે શું અંતર્મુખતા સ્વસન્મુખતા થાય છે શું? તો એક પ્રશ્ન થાય કે વાત સરસ છે, સુંદર છે, અમને પણ એવું કરવું ગમે, પણ અમે કરી નથી શકતા, શું કરવું? અમારે આ સમસ્યા છે, સમજણની દૃષ્ટિએ વાત ગૂંચવણવાળી નથી, ચોખ્ખી છે, સમજાય એવી છે, સમજ થાય એવી છે, પણ અમારી વર્તમાન પરિસ્થિતિમાં અમે અમારા જ્ઞાનને અમારા જ જ્ઞાનથી ચાલતી પર્યાયમાં વેદતા નથી, વેદી શકતા નથી. એટલા એ અમારી સમસ્યા ઊભી રહી છે એમ જરૂર કહી શકો, અને અમારે તો અમારી સમસ્યા માટે એ કરવું છે, એના માટે આખી ચેનલ ગોઠવી છે. પરિભ્રમણની વેદનાથી લઈને અંતર અવલોકનની પ્રેક્ટિસ સુધી જેટલા ફિલિંગ સ્ટેજ છે, થિંકિંગ સ્ટેજ નહીં, થિંકિંગ સ્ટેજમાં તો સમજી લીધા તમે, અને એ 5 મિનિટનું કામ છે, 10 મિનિટનું કામ છે, સમજવા લાંબી ચોરી વાત નથી, પણ એ ફિલિંગ સ્ટેજમાંથી પસાર થવું રહ્યું, પદ્ધતિસર કામ કરો. નાની નાની વેદ છે, તમારું જરૂર વેદ છે, ઉત્સાહ લાવીને ઉમંગથી નિરાશ થયા વિના એક લક્ષ્યથી, એક ધ્યેયથી, એક નિષ્ઠાથી અને એક લયથી. ધીરજનો અભાવ છે અને નિરાશા છે એ એક પ્રકારનું ડિપ્રેશન છે, મેન્ટલ ડિપ્રેશન. એની મૂંઝવણ ભલે થાય, પણ ઉત્સાહ ચાલુ રહેવો જોઈએ, પ્રયત્ન ચાલુ રહેવો જોઈએ. પોતાની લગ્ન પ્રયત્ન ચાલુ રહેવું જોઈએ. નિરાશા વાળો શું કરે છે? પ્રયત્ન ને છોડી દે છે. નિરાશા વાળાનો પ્રયત્ન છૂટી જાય છે, એમ નહીં છોડી. હું નહીં કરવાનું, મારું કામ નથી, એમ નહીં. શું કરવાનો થાય, એમ આવવું જોઈએ અંદરથી. શું ન શું કરવા થાય, મારું કામ છે ને, આટલા એ કર્યા ને હું કેમ ન કરી શકું? છોકરો નાપાસ થઈને આવે અને એમ કે હવે તો મારે આપઘાત કરવો પડશે, નાપાસ થઈ ગયો એમ ન હોય બાપા, તો ફરીને દશામાં ભણવા બે, ઉત્સાહ લાવીને પાસ કર. બીજા છોકરા પાસ થયા જ ન થાય તો કે થયા, તો એ બીજા છોકરા ધાન ખાય છે ને તું કઈ ધૂળ ખાય છે એમ કે. શું બીજા છોકરા ધાન ખાય છે ને તું કઈ ધૂળ થોડો ખાસ, એ રોટલી દાળ ભાત શાક ધાન ખાય છે ને તું ધાન ખાસ, તું શું કરવા ન કરી શકે એમ અનંતા જીવો એ કર્યું આ કામ, હું શું કરવા ન કરી શકું? જ્ઞાનીના માર્ગે ચાલતા એટલે જ્ઞાનીની આજ્ઞા એ ચાલતા મોક્ષ પાટણ. તો જ્ઞાનીને માર્ગે ચઢાવશે પદ્ધતિ છે, પછી પેલા છોડાવે. જીવ કરવા ધારતો નથી, એક વાર નક્કી કરે કરવું જ છે એમ, કોઈ પણ ભોગે કરવું છે, કરવા ધારે તો સરળ અને સુગમ છે. સત સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે કે થાય છે. ક્યારે કે કરવા ધારે, ત્યારે અપેક્ષા એ સરળ છે, અપેક્ષા એ અઘરું છે, એનો અર્થ એમ છે. કરવા ધારે એટલે સહેલું છે, નહીતર અઘરું છે, કેમ કે અનંતકાળથી નથી કર્યું. જ્ઞાન જ્ઞાન ને લીધે, જ્ઞાન જ્ઞાન ને લીધે એટલું સરળ કામ છે. જ્ઞાન જ્ઞાન ને લીધે હવે જ્ઞાન જ્ઞાન ને લીધે એમાં અઘરું શું કહો? અઘરું ક્યારે ને કોણ? કે જીવ પરદ્રવીને વિદે તેથી અઘરું અને તેને અઘરું. પરના વેદનથી તું મુક્ત થા, પરનું વેદન છોડી દે. નિરસ્થા છોડવામાં શું છે? નિરસ થવાની વાત છે. રસ લે છો ત્યારે ત્યાં પકડાશો ને, તો પકડાય છે ક્યાં? જીવ જીવ પરભાવમાં ને પરદ્રવ્યમાં ક્યાં પકડાય છે? રસ લે છે ત્યાં. બીજું કઈ છે? રસ લે મને છોડી દે. શું તારે કામની ચીજ છે? કે ઘડીકમાં આંખ વિચારશે તો એમ નક્કી કરને, એક સેકન્ડમાં આંખ વિચારશે તો તું રસ લ્યો, રસ લે છે એ તો તને જરૂરી લાગ્યું ત્યારે ને. હે, જરૂરી ક્યાં સુધી? હવે ક્યાં સુધી જરૂરી? જરૂરી કરવું અનંતકાળ ગયો આમ નામ જરૂરી કરતા. આ જિંદગીના તો જેટલા આયુષના વર્ષ થયા એટલા ગયા, પણ આમ નામ કરતા અનંતકાળ ગયો. 84 લાખ યુનિમાં જન્મી જન્મીને જે જે ઘરમાં રહ્યો તે તે ઘરના ભીંતડા રિપેર કરાવ્યા છે, નીકળ્યા છે. આ વાત અનુભવ પ્રકાશમાં દીપચંદજી સાહેબે કરી છે. 84 લાખ યુનિમાં જ્યાં જાગ્યો ત્યાં એને બધા ભીંતડા, ઝૂંપડાને ભીંતડા, ઝૂંપડાને આ બધા ઝૂંપડા કહેવાય ને. ગુરુદેવની ભાષામાં કહીએ તો શું કહેતા, હજીરા. એ હરખા કર્યા છે. આ સિવાય એને એમાંથી તો નવરો થયો નથી. એક ઝૂંપડું ને એક ભીંતડું હરખું કર્યું, ત્યાં જવાનો ટાઈમ થઈ ગયો. બીજે ગયો એટલે ત્યાં હરખું કરવા માંડ્યો, પણ ત્યાં જવાનો ટાઈમ માન હરખું થયું ત્યાં વળી ત્રીજે થઈ ગયો. આમના મનંત કાલ કાઢ્યો ને. અમૃતચંદ્રાચાર્ય ઉઠાવ્યો છે કે લક્ષણ લક્ષણ એક છે કે બે છે? તો કે છે એક. તો કે તમે નામ તો બે જ કયો છો, તો નામ બે હું કરવા પાડ્યા? તો કે એક પ્રસિદ્ધ પણે છે અને એકને તેના દ્વારા પ્રસિદ્ધ પણ કરાવવું છે બીજાનું. પ્રસિદ્ધત્વ અને પ્રસિદ્ધ 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 માનત્વને પણ માનત્વને લીધે બે નામ લીધા છે. એકને લક્ષણને પ્રસિદ્ધ કરાવવું છે અને લક્ષણ પ્રસિદ્ધ છે. જો બે એક હોય તો બે પ્રસિદ્ધ થઈ ગયા. તો કે હા છે. બોલ હવે શું કહેવું છે? કે બે પ્રસિદ્ધ છે. બોલ છો કે કેવી રીતે? એ કયો હવે? તો કે પ્રગટ હિ જ્ઞાનમ. જો ને જ્ઞાન તારું પ્રગટ છે. હવે વિચારને એમ નથી કહેતા. શું કહીએ? જો જરાક જો, હજી જરાક જો, જરાક ધ્યાનથી જો, તારું જ્ઞાન પ્રગટ છે. પ્રગટ તો જાણે છે માટે હું સમજું છું પ્રગટ છે. આ બધું જાણે છે માટે પ્રગટ છે એમ તો હું સમજું છું કે એમ નહીં. આ બધું જાણે છે માટે પ્રગટ છે એમ નહીં. તો કે કેમ? માત્ર જ્ઞાન. કેવું? સામાન્ય જ્ઞાન એટલે માત્ર જ્ઞાન એટલે નિયાકાર વિનાનું જ્ઞાન. કેવું જ્ઞાન? નિયાકાર વિનાનું જ્ઞાન. એકનું જ્ઞાનાકારે જે જ્ઞાન છે એને જ્ઞાન માત્ર કહીએ. જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદનાત સિદ્ધિ. આમ કીધું લ્યો. આ લક્ષણ લક્ષણની ચર્ચા માટે કે જ્ઞાન માત્રને પોતાના સ્વસંવેદનથી પ્રગટ પ્રસિદ્ધિ છે. સિદ્ધિ એટલે પ્રસિદ્ધિ, સિદ્ધિ એટલે પ્રસિદ્ધિ, અને પ્રસિદ્ધિ એટલે પ્રાપ્તિ. વેદનથી પ્રાપ્ત છે પણ માત્ર જ્ઞાન તારે લેવું પડશે. તો સહેલું કર્યું છે કે નથી કર્યું? કે બાર અંગના અંતરંગ રહસ્યને સહેલું કર્યું છે. પ્રયોગે ચડવું જોઈએ. નવરાશ લઈને, પૂરી ફુરસદ લઈને, એટલે કે પાછળ પડી જઈને, પાછળ પડી જવાના ભાવમાં. હા, ભાવ એટલે એક લયે. એક લયથી લય લાગવી જોઈએ અંદરમાં. શું લય લાગે ત્યારે શું થાય? ઉદયમાન પ્રવૃત્તિ ઉદયના કાળે થયા કરે. ખાતો હોય તો એ અંદર હાલતું હોય, હાલતો હોય તો એ અંદર હાલતું હોય. હા, હોવા જાય તો અંદર એ હાલતું હોય, બેઠો હોય તો એ જ હાલતું હોય. હા, વાત કરતો હોય તો ધ્યાન ન રહે, ક્યારેક રહે ને ક્યારેક ન રહે. ધૂન રે ધુનિયા આપની ધૂન, ગુરુદેવ ગાતા હતા. હા, બધું ધુનિયો થઈ જાય. ધુનિયો અને ધૂન ધૂને ચડી જતો, ધૂણ તો ધૂણ ધૂનમાં ધૂણમાં ધૂન રે ધુનિયા અપને ધૂન અપને ધૂનમાં ન પાપ ન પુણ્ય, એમાં પાપ નથી ને પુણ્ય નથી. શું કે છે? સ્થૂળ ઉપયોગની દિશા તો બહાર ને બહાર જ છે. પોતાના અરૂપી તત્વને ગ્રહણ કરે તો તેની અંતરમાં દિશા વળે, જે સૂક્ષ્મ ઉપયોગ છે. અરૂપી તત્વ શું કરવા લીધું? કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય રૂપી તત્વ છે, તેથી તું ઇન્દ્રિય જ્ઞાનથી એને જોવાનો પ્રયત્ન કરીશ તો તને એનું અસ્તિત્વ નહીં પકડાય. છે અસ્તિત્વ, તો હોવા પણ છે, પણ એ નહીં પકડાય. શું? અરૂપી તત્વ કેવળ વેદન ગોચર છે, જાણી નથી શકાતું. પછી વેદનમાં આવ્યાથી વેદન કેવું છે એમ કરીને જાણી શકાય છે, પણ જાણવાની મહેનત કરે તો જાણી નથી શકાતું. કેમ? ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એટલે આત્માને તું જાણ એમ નહીં, આત્માને ઓળખ, અસ્તિત્વ ગ્રહણ કરીને ઓળખ. અને અસ્તિત્વ ગ્રહણ વેદન સિવાય થઈ શકે નહીં. અંદરમાં જઈને સ્વભાવને ગ્રહણ કરે તે ઉપયોગ સૂક્ષ્મ છે. જે સ્વભાવ છે એ અંતઃતત્વ છે, તો અંતરમાં વળીને જ ગ્રહણ થાય ને, બીજી રીતે ગ્રહણ થાય ને. ધીરો થઈને અંતરમાં જુએ કે આ સ્વભાવ છે અને આ વિભાવ છે. ધીરો થઈને અંતરમાં જુએ કે આ સ્વભાવ છે, આના વિભાવ છે, એવું લોકોની પ્રેક્ટિસ હોય, એમાંથી ધીરજ આવે છે. એમ પોતે પોતાના સ્વભાવને ગ્રહણ કરે તો ઉપયોગને સૂક્ષ્મ કહેવાય. અંતર્મુખ થાય, સ્વભાવને ગ્રહણ કરે, બસ એ ઉપયોગ સૂક્ષ્મ છે. એનું નામ સૂક્ષ્મ ઉપયોગ. સૂક્ષ્મ ઉપયોગ એટલે બીજી કાંઈ વાત નથી લેવી, કે સૂક્ષ્મ એટલે કેવો, સૂક્ષ્મ એટલે કેવો, એમ નહીં. અંતર્મુખ થઈને સ્વભાવમાં વળીને સ્વભાવને ગ્રહણ કરે એમ ન કરે, એ અગિયાર અંગને જાણે તો પણ છૂટ. મુદ્દો ચાલ્યો, પ્રયોજનભૂત મુદ્દો ચાલ્યો એ છે કે અંતર્મુખતાનો વિષય ચેત્યો છે. સ્થૂળ સૂક્ષ્મત્વને પકડીને એ બહાને અંતર્મુખતાના વિષયને પોતે ચર્ચ્યો છે કે અંતર્મુખતા. એ સિવાય ધર્મ નથી, એ સિવાય આત્મકલ્યાણ નથી, બાકી બધું બહિર્ભાવે જપ તપ બધા કર્યા છે, શાસ્ત્ર સ્વાધ્યાય બધા કર્યા છે, પણ એ આત્મકલ્યાણનું કારણ નથી. ત્યાં કોઈ બાંધા છે, કોઈ ભોગવા પાછું તેનું તે ચક્કર પાપ. એ પહેલાનો ઉપયોગ જે અંતર્મુખ થવાનો પ્રયત્નવાન હોય છે, ભેદ જ્ઞાનના પુરુષાર્થ રૂપ હોય છે, એમાં એની સૂક્ષ્મતા વધતી જાય છે. કેમ કે આમ તો જ્યારે સ્વરૂપ નિશ્ચય કર્યો અનુભવાંશે ત્યારે ઉપયોગની સૂક્ષ્મતા થઈ હતી, અને એ ઉપયોગની સૂક્ષ્મતા વધતી જાય છે ભેદ જ્ઞાનના પુરુષાર્થ વખતે. અને સ્વરૂપાનુભવ વખતે તો ઘણો સૂક્ષ્મ ઉપયોગ થઈ જાય છે, અને ત્યાંથી મોર લાગે છે. એ પહેલા પ્રયત્ન દશા છે. એક વાત છે, સગપણ થઈ ગયું એટલે લગ્ન નથી થયા, એ વાત નક્કી છે. આત્માને ઓળખો એ બરાબર છે, અભેદ અનુભવ એ અભેદ અનુભવ છે, પ્રત્યક્ષ પ્રત્યક્ષ ને પરોક્ષ પરોક્ષ એમ. સગપણ થયું ત્યારથી એમ કહેવાય કે આ ફલાણાની બહુ, આ ફલાણાનો વર, ફલાણીનો વર એમ બોલાય, અને એમ બોલવામાં કંઈ અમર્યાદા ન કહેવાય. સગપણ પહેલાં એને એમ કહેવાય કે બોલાય નહીં, સગપણ કર્યા પછી પ્રગટપણે કહી શકાય. હા, ઓળખાણ આપે તો શું કે જુઓ ભાઈ બોલાવો અંદરથી, જુઓ આપણા છોકરાનું સગપણ કર્યું ને એની બહુ શું ક્યાં લગ્ન નથી થયા, એ વાત નક્કી છે. એમ ઓળખાણ એ ઓળખાણ છે, અનુભવ એ અનુભવ છે. આનંદ ભોગવતા વગર આવશે ને, આનંદ નિર્વિકલ્પ આનંદ અનુભવ વગર નહીં આવે. જેટલું છેટું એટલું છેટું, આંગળી છે નખ વેગળા એટલા વેગળા, કાપો તો દરદ ન થાય. છે શરીરનો જ અંગ છે, શરીરમાંથી જ બહાર નીકળ્યું છે, પણ એ છૂટું છૂટું એમ છે. એટલે નિર્ણય એ નિર્ણય છે, ઓળખાણ એ ઓળખાણ છે, અનુભવ એ અનુભવ છે, એનો સાથ ઘણો છે. ઓળખાણ પછી અનુભવ થવામાં પુરુષાર્થ ઘણો ઉપડે છે. બંબો ફાટે, ધૂન ચડે, પછી અનુભવ થાય છે, અને ત્યારે ગ્રંથિભેદ થાય છે. મિથ્યાત્મિક ગ્રંથિ ઊભી છે, એટલે અનંતાનો મંદિર ઊભો છે, બધું. તેથી શું એમ કહી દીધું, 142 ગાથા 43ના મથાળામાં તો એમ કીધું કે તે વ્યવહારનો પક્ષ છોડ્યો, સ્વરૂપને ઓળખીને નિશ્ચયનો પક્ષ પકડ્યો, પણ તેથી શું થઈ ગયું, હજી પક્ષમાં ઉભો છે, એ રાગનું એકત્વ ચાલુ છે.
લેકિન બુદ્ધિ કા